દ્રવ્યદ્રષ્ટિ એટલે શું આ વિષય ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 174.
એમાં આત્મા પણ એક તત્વ છે એમ ને, એ વિષયમાં શંકા ઉઠાવે છે. શંકાકાર બીજી વખત જ્યાં શંકાકાર છે ને એ પ્રશ્ન છે. અમે તો પ્રવચનમાં સાંભળ્યું હતું કે આત્મા તો ત્રિકાળ શુદ્ધ શુદ્ધાશુદ્ધ પર્યાયુથી પૃથક છે, તે જ આશ્રય કરવા યોગ્ય છે. પહેલેથી લેવું શંકાકાર, પહેલે શંકાકાર. જો આશ્રવાદી જીવ અજીવના જ વિશેષ હોય તો તેમને જુદા કેમ કયા છે, એ પણ જુદા પડ્યા છે. જો આશ્ર વગેરે જીવ અને અજીવના જ વિશેષ હોય એમાં શું છે કે સાત તત્વના પાઠમાં જીવ અને અજીવ બે દ્રવ્ય છે અને બીજા પાંચ તત્વ છે જીવ અને અજીવના વિશેષો છે, પર્યાયો છે, ભેદો છે. તો પ્રશ્નકારે એમ પ્રશ્ન કર્યો છે કે જીવ અને અજીવના જે ભેદ હોય તો જીવને અજીવમાં એ આવી જાય છે, એને શા માટે તમે જુદા પાડો છો, બેના બદલે પાંચ વધારીને સાત કેમ કયા, એ પ્રશ્ન છે. આમાં પ્રવચનકાર એનો ઉત્તર આપે છે કે અહીં તો મોક્ષનું પ્રયોજન છે, એટલે પ્રયોજનવશ સાત તત્વ કહીએ છીએ. અહીંયા મોક્ષનું પ્રયોજન છે એટલે સંસારી જીવને સંસારનો અભાવ થઈને મોક્ષની પ્રાપ્તિ થાય એવું પ્રયોજન છે સાત તત્વના નિરૂપણ પાછળ, અથવા સાત તત્વનું જે પ્રતિપાદન કર્યું એની પાછળ આ હેતુ છે, પ્રયોજન છે એટલે હેતુ છે. તેથી આશ્રવાદી પાંચ પર્યાયરૂપ વિશેષ તત્વ કયા, તેથી જીવને દોષરૂપ ભાવો કેવા છે અને ગુણરૂપ ભાવો કેવા છે એનો વિભાગ પાડવા માટે બીજા પાંચ ભેદ કયા, તે સાતેના એટલે જીવ અને અજીવ પદાર્થ મૂળદ્ર અને એના પાંચ પર્યાયો પાંચ પ્રકારના એ મળીને સાત, તે સાતેના યથાર્થ શ્રદ્ધાન્વયના મોક્ષ માર્ગ બની શકતો નથી. એટલે કે જે જીવો મોક્ષ માર્ગમાં આવે છે એને સાતે તત્વોનું શ્રદ્ધાન હોય છે. સમયસારમાં એ 13મી ગાથામાં વાત લીધી છે. ત્યાં નવ પદાર્થ કયા છે, પુણ્ય પાપ સાથે લઈને, પણ ભૂતાર્થના આશ્રયપૂર્વક, ભૂતાર્થના આશ્રયપૂર્વક એટલે દ્રવ્ય દ્રષ્ટિનો જે વિષય છે તે ભૂતાર્થ છે, એ વિષય નીચે લેશે. અહીંયા નીચે આવશે દ્રવ્ય દ્રષ્ટિ શું છે એ વિષય લેવો જોઈએ, એટલા માટે આ લેવડાવ્યું. જે નવ પદાર્થનું અથવા સાતેનું જ્ઞાન છે તે સમ્યક દર્શન છે. જ્ઞાનને જ્ઞાન પ્રધાનતાથી સમ્યક દર્શન કહેવામાં આવ્યું છે, અથવા યથાર્થ શ્રદ્ધાન છે. તેમ સાતેના યથાર્થ શ્રદ્ધાન વિના, એટલે કે કયા તત્વ હેય છે અને કયા તત્વ ઉપાધિ છે એવું પ્રયોજનભૂત જ્ઞાન થયા વિના મોક્ષ માર્ગ બની શકતો નથી, કોઈ એમ પ્રશ્ન કરી શકે. એમાં એક્સપિરિયન્સ છે એને તો સાત તત્વોના નામ આવડતા નથી, એને સાત તત્વો કયા કયા એ ખબર નથી, એને કોઈ શીખવતું નથી ને શીખવા માંગે તો એ શીખી પણ કઈ રીતે, એનો ઉઘાડ નથી એવો કે શીખી શકે. તો પણ કહે છે કે જ્યારે એક્સપિરિયન્સને પણ આત્મજ્ઞાન થાય છે ત્યારે પોતાના હિતરૂપ અને અહિતરૂપ ભાવોનું એને જ્ઞાન પ્રધાન થાય છે કે આ ભાવ અન્ય ભાવ છે, એ છે, આ સ્વભાવ છે તે ઉપાદે છે. એમાં સાતેનું જ્ઞાન, એમાં આ સ્વ છે અને આ પર છે એમાં સાતેનું જ્ઞાન આવી જાય છે. ભાવને ઓળખે છે, નામ ભલે આવડતા નથી પણ ભાવને તે ઓળખે છે. ભાવ ને બરાબર ઓળખે છે. ગાય હોય તો પોતાના વાછરડા ને ઓળખે છે કે નહીં? એનું નામ ભલે ન પાડ્યું હોય અને 50 વાછરડાના ટોળામાં એનું વાછરડું હોય અને એ ઓળખે છે, ઓળખે છે કે નહીં? ચિયન છે તો એ એટલે સમની પંચેન્દ્રિય જીવને પોતાના પ્રયોજનનું જ્ઞાન બરાબર હોય છે, ઓળખ બરાબર હોય છે પ્રયોજનની. આ ચકલા ને ચકલા એના નાના ચકલા ચકલી એના નાના ચકલાના બચ્ચાને ખવડાવે સાચથી, તો બીજા બચ્ચા એના જેવા જ લાગે, પણ એના બચ્ચાને એ ખવડાવે એને ઓળખે કે આ મારા બચ્ચા છે. માણસ ન જુદું પાડી શકે કે આ બાજુ બાજુમાં બેઠા છે તો આ એના બચ્ચા કા એના બચ્ચા, પણ એની જે માતા હોય એને ઓળખે કે આ મારા બચ્ચા છે. તો એને એને પોતાના પ્રયોજનનું જ્ઞાન હોય છે, ભાષા આવડે કે ન આવડે, ઉઘાડ હોય કે ન હોય, એની સાથે એને કાંઈ નિસ્બત નથી. એનું મમત્વ જેમ થાય છે ઓળખાણથી, એમ નિર્મમત્વ ભાવ પણ એને ઓળખાણથી ઉત્પન્ન થઈ શકે છે. એમ સમ્યક દ્રષ્ટિ થાય છે તો એના પોતાના હિત અહિત ભાવોનું અને સોપર સ્વભાવનું એને જ્ઞાન અને શ્રદ્ધાન બરાબર થઈ શકે છે. નામ આવડે, વ્યાખ્યા આવડે અને ભાવની ઓળખ ન થાય તો એ આવડું બધું નકામું છે. અને નામ ભલે ન આવડે, વ્યાખ્યા ભલે ન આવડે, પણ જો એને ભાવની ઓળખ થાય કે આશ્રવ ભાવ તે આ પોતામાં ઉત્પન્ન થતો રાગાદિ પરિણામ અને જ્ઞાન ભાવ તે જ્ઞાન સ્વભાવ, એમ જો એને ઓળખતા જુદું પાડતા આવડે તો એને ભલે નામ ન આવડે, એના પ્રયોજનની સિદ્ધિ બરાબર થાય છે. એ સમજણ લીધી અહીંયા અપેક્ષામાં કે સાપે ના યથાર્થ શ્રદ્ધાન વિના મોક્ષ માર્ગ બની શકતો નથી. કેમ કે જીવ અને અજીવને જાણ્યા વિના સ્વપરનું ભેદ વિજ્ઞાન કેવી રીતે થાય? એટલે કે જીવ અને અજીવને જાણ્યા વિના સ્વપરનું ભેદ વિજ્ઞાન થઈ શકતો નથી. જીવને જીવ સ્વભાવથી જાણવામાં અને વેદવામાં આવે છે અને પોતાનું જ્યાં પોતાને અભેદ વેદન છે ત્યાં પોતામાં બીજાનું વેદન થઈ શકતું નથી. તેથી મારા સિવાયના બીજા તે બધા પર છે એમ સ્વપરનું બરાબર યથાર્થ ભેદ વિજ્ઞાન થઈ શકે છે. કેમ કે જીવ અને અજીવને જાણ્યા વિના સ્વપરનું ભેદ વિજ્ઞાન કેવી રીતે થાય? અહીંયા મનુષ્ય પર્યાયમાં તો ઉઘાડ છે, ભાષાનો યોગ છે, એટલે વ્યવસ્થિત રીતે મનુષ્યને તો સમજાવવામાં ઉપદેશ દેવામાં આવે છે. જુઓ આ જીવ છે, જીવે છે કે જીવ છે, એના સ્વભાવ છે, અનાદિ અનંત કે છે કે જીવ છે, એના પારિણામિક ભાવ સ્વરૂપે રહેલું તત્વ છે તે જીવ છે, એમ જીવને અને અજીવ જેમાં અચેતનપણું છે, રૂપરસગંધ વગેરે છે તે પુદ્ગલ છે, જીવ છે, એમ વ્યવસ્થિત પ્રતિપાદન કરીને સમજાવવામાં આવે છે. સમજાવવામાં આવે અને શીખી લઈએ પણ ભાવને સમજે નહીં તો એ શીખવું કાંઈ કામનું આવું કામમાં આવતું મોઢે કરેલું કાંઈ કામમાં આવે. દલીલ માણસ એમ કરે છે, દલીલ માણસ એમ કરે છે, જવાહરભાઈની પદ્ધતિ છે. આવે તો જવાબ પહેલાં તો મોઢે કરે ને, પહેલા મોઢે કરે તો પણ ઓળખવા માટે કરે. મોઢે કરવાનું પ્રયોજન નથી પણ ઓળખવાનું પ્રયોજન છે એમ સમજાવું જોઈએ. નહીં, બિલકુલ નહીં, આ માત્ર પરીક્ષા દેવાનો વિષય નથી. ઠીક છે, પાઠશાળા ચાલે છે એને અવારનવાર એના સમયથી નિશ્ચિત મુકરર કરેલા સમયે પરીક્ષા લેવામાં આવે છે. તો પાસ થવા માટે પાઠશાળામાં ભણવું કે આ ભાઈ કે આ બેન તો આટલી પરીક્ષા દઈને ઉત્તીર્ણ થઈ ગયા છે, પાસ થઈ ગયા છે, એટલા માટે આપણી પાઠશાળા નથી ચાલતી, એ લૌકિક પાઠશાળા સ્કૂલો ચાલે છે એટલા માટે ચાલે છે, પાસ થવા માટે, ડિગ્રી મેળવવા માટે. અહીં ડિગ્રી મેળવવાની પાઠશાળા નથી, અહીં તો આત્મજ્ઞાન કરવાની પાઠશાળા છે. એટલે વિષય બધો એવો લીધો છે. આપણી પાઠશાળામાં લૌકિક વિષય નથી કે મોગલ બાદશાહનો જમાનો શું હતો અને અંગ્રેજોનો જમાનો શું હતો. ભૂગોળ શીખવે તો એમ કે અમેરિકા ક્યાં આવ્યો અને આટલાન્ટિક ઓશન ક્યાં આવ્યો, એ આપણા એ નથી. આ તો જો પૂર્વ ઇતિહાસ આવે તો તીર્થંકરોનો આવે, મહાપુરુષોનો. તો એ પૂર્વે થયેલા જે મહાપુરુષો છે, મહાત્માઓ છે, એને પોતાના સ્વરૂપનું શ્રદ્ધાન જ્ઞાન આચરણ કઈ રીતે કર્યું એ એમના બાને, પુરાણ પુરુષોના બાને સમજાવવામાં આવે છે. એમાં એ ઇતિહાસ નથી શીખવવો, એમાં આત્મજ્ઞાન તે શું ચીજ છે, આત્મદર્શન તે શું ચીજ છે એ શીખવવું છે. એમ નવતત્વનો વાત આવે એટલે નવતત્વ શીખી જાય, મોઢે કરી જાય ને એનો પ્રશ્ન આવે, એનો ઉત્તર લખતા આવડે, એટલું પ્રયોજન નથી આયા. એ દ્વારા એમાંથી ભાવ સમજે, ભાવ શીખે અને પોતાનું હિત અહિત ભાવોને ઓળખીને પોતાનું કલ્યાણ કરે, અહિત ભાવોને છોડે, હિત ભાવોને અંગીકાર કરે, એવું પ્રયોજન છે. એટલે ભણવું માત્ર ભણવા ખાતર એ પ્રકાર આપણી જૈનની પાઠશાળામાં હોવો જોઈએ. મોક્ષને ઓળખ્યા વિના અને હિતરૂપ માન્યા વિના તેનો ઉપાય કેવી રીતે કરે? મોક્ષ ભાવ એટલે મુક્ત ભાવ, નિર્દોષ ભાવ, પરિપૂર્ણ પવિત્ર ભાવ, સર્વથા સુખ ભાવ, એની ઓળખાણ કર્યા વિના એ પ્રાપ્ત કરવા જેવો ભાવ છે, એ આ જીવનો આદર્શ ભાવ છે. ત્યાં સુધી પહોંચવું એવો આદર્શ, ભલે અહીંયા મોક્ષ પ્રાપ્ત ન થયો હોય તો પણ મારું ધ્યેય અને આદર્શ આવું છે એમ એને ઓળખાણ તો અહીંયા આવવી જોઈએ. એવી ઓળખાણ આવ્યા વિના એ કેવી રીતે પ્રાપ્ત કરશે, એનો ઉપાય કેવી રીતે કરશે? મોક્ષનો ઉપાય સંવર નિદ્રા છે, તેમને તેથી તેમને જાણવા પણ જરૂરી છે. ધ્યેય છે તો ધ્યેયને પ્રાપ્ત કરવાનો રસ્તો શું છે, માર્ગ શું છે, એ સમર નિદ્રા પણ જાણવા જરૂરી છે. આશ્રવનો અભાવ તે સંવર છે અને બંધનો એક દેશ અભાવ તે નિર્જરા છે. એક દેશ એટલે આંશિક. આશ્રવનો અભાવ થવો તે સંવર છે અને બંધનો અમુક ભાગે અંશે અભાવ થવો તે નિર્જરા છે. સર્વથા અભાવ થવો તે મોક્ષ છે. એક દેશ એટલે અમુક અંશે, કોઈ પણ અંશે એને એક દેશ કહેવામાં આવે છે. કોઈ પણ એક ભાગે, દેશ એટલે ભાગ અથવા અંશ, એક અંશે અમુક અંશે, હા નાના મોટો હોય છે ને, ચોથા ગુણ સ્થાને જેટલા ભાગે જેટલા અંશે નિર્જરા થાય એના કરતા પાંચમા ઉદગુણ સ્થાનમાં વિશેષ અંશમાં નિર્જરા થાય, છઠ્ઠા સંઘ સાતમામાં વિશેષ અંશમાં નિર્જરા થાય, આઠમા દસમાં શ્રેણી માંડે ત્યારે વિશેષ અંશે નિર્જરા થાય. પણ એ આંશિક નિર્જરા છે, પરિપૂર્ણ નિર્જરા છે, પરિપૂર્ણ થાય ત્યારે એને મોક્ષ કહેવાય. એમ બંધનો અમુક ભાગે અભાવ થવો તો નિર્જરા છે. તેથી એને જાણ્યા વિના, એને છોડીને એટલે આશ્રવ અને બંધને જાણ્યા વિના, એને છોડીને સમર નિદ્રારૂપ કેવી રીતે પ્રવર્તે, એ રીતે આ પાછી બાકીના પર્યાયો એ જીવ અને અજીવના વિશેષો હોવા છતાં એને જાણવાનું પ્રયોજન ઊભું થાય છે. તેથી તેનું પ્રતિપાદન અથવા નિરૂપણ કરવામાં આવ્યું છે. શંકાકાર હવે શંકા એના ઉપર કરે છે. કે અમે તો પ્રવચનમાં સાંભળ્યું હતું, આ તો ઉદ્રવ દ્રષ્ટિનો વિષય નાખવા માટે 14માં સુધી, આમ તો આંશિક 14માં સુધી ગણાય, કેમ કે ઘાતીનો પણ નિદ્રા પછી થવાની છે ને, સર્વથા બંધનો અભાવ નથી થયો, હજી અઘાતીનો બંધ રહ્યો છે, એટલે આંશિક નિદ્રા કહીએ તો ચાલે. શંકાકાશ, અમે તો પ્રવચનમાં સાંભળ્યું હતું કે આત્મા તો ત્રિકાળ શુદ્ધ છે, શુદ્ધ અને અશુદ્ધ પર્યાયોથી પૃથક છે અને તે જ આશ્રય કરવા યોગ છે, એવું અમે તો સાંભળ્યું હતું. એ વિષયમાં શું ખુલાસો છે એમ પૂછવું છે, કે આત્માનું સ્વરૂપ તો ત્રિકાળ શુદ્ધ સાંભળ્યું, ત્રિકાળ શુદ્ધ એવું કે વર્તમાનની એની શુદ્ધ અને અશુદ્ધ પર્યાયથી પણ એ પૃથક છે, જુદો છે અને એ આશ્રય કરવા યોગ તત્વ છે, આશ્રયભૂત તત્વ છે, એટલે શું એમાં કેવું છે, તેના ઉપર પ્રવચનકારનો ઉત્તર છે કે ભાઈ, તે દ્રવ્ય દ્રષ્ટિના વિષયની વાત છે, એવો જે આત્મા કયો કે જે શુદ્ધાશુદ્ધ પર્યાયથી ભિન્ન છે અને આશ્રય કરવા યોગ તત્વ છે, એ તો દ્રવ્ય દ્રષ્ટિના વિષયની વાત છે, એટલે એ દ્રવ્ય છે અને સમ્યક દર્શનરૂપ જે દ્રષ્ટિ છે એને વિષય કરે છે એની એ વાત છે, એટલે સમ્યક દર્શનના વિષયભૂત દ્રવ્ય એટલે આત્મા એની એ વાત છે. આત્મદ્રવ્ય એ સિવાય આત્મદ્રવ્ય પ્રમાણ દ્રષ્ટિથી શુદ્ધાશુદ્ધ પર્યાયથી યુક્ત પણ છે એમ વાત લીધી. શું છે પ્રશ્ન કર્યો છે પ્રશ્નકારે, દ્રવ્ય દ્રષ્ટિનો વિષય આત્મા આવો છે એના વિષયમાં આપનો શું ખુલાસો છે, ત્રિકાળી જે આત્મા છે એ સંબંધમાં ખુલાસો પૂછ્યો છે પ્રવચનકારે. ઉત્તરમાં પહેલા એમ ટૂંકું વાળ્યું કે એ તો દ્રવ્ય દ્રષ્ટિનો વિષય છે પણ પ્રમાણથી પ્રમાણ દ્રષ્ટિથી જોવામાં આવે તો આત્મા શુદ્ધ અને અશુદ્ધ પર્યાયથી જીતે એટલે સહિત પણ છે, એને બીજા પડખાનો પણ સાથે સાથે ઉત્તર આપ્યો. પણ જીજ્ઞાસુ છે એ દ્રવ્ય દ્રષ્ટિ ઉપર ચોંટે છે, એ વાત તો ભલે તમે પ્રમાણ દ્રષ્ટિની કરી કે પ્રમાણથી એ શુદ્ધ અશુદ્ધ પર્યાયથી યુક્ત છે સહિત છે, પણ આ દ્રવ્ય દ્રષ્ટિ શું ચીજ છે અમારે એ સમજવું છે એવો પ્રશ્ન કર્યો છે. તેનો ઉત્તર આના આના માટે આ લેવડાય છે, આના ઉપર જણાવ્યું. ખૂબ આશ્રવાદી વિકારી ભાવ છે, શુભ અને અશુભ બે પ્રકાર ભાવ થાય છે, તથા સંવરાદી અવિકારી ભાવોથી પણ સંવર અને નિર્જરા, સંવર નિર્જરા અને મોક્ષ, આશ્રવાદીમાં આશ્રવ અને બંધ પુન પાપ બુધવા વિધિ, સંવરાદીમાં સંવર નિર્જરા ને મોક્ષ, એ જેટલા કોઈ પરિણામ છે વિકારી અને અવિકારી અને વિકારીનો વિષય પર પદાર્થ, એ તમામથી પણ પૃથક જુદો જ્ઞાનાનંદ સ્વભાવી, જેનો સ્વભાવ જ્ઞાન અને આનંદ સ્વભાવ જેમાં ભર્યો છે સ્વભાવ પણ એનો, જે દ્રવ્યમાં જ્ઞાન અને આનંદ સ્વભાવ રૂપે રહેલો છે, અથવા જ્ઞાન અને આનંદ એ જ્ઞાન અને આનંદ સ્વભાવ એ જે દ્રવ્ય રૂપે રહેલો છે, એ દ્રવ્યનું સ્વરૂપ છે, જ્ઞાન આનંદ આદિ સ્વભાવ દ્રવ્યનું સ્વરૂપ છે, એ દ્રવ્ય કહો કે સ્વભાવ કહો બે એકાર છે, જે ત્રિકાળ ધ્રુવ છે એટલે કે કાયમ જ્ઞાનાનંદ સ્વભાવ સ્વરૂપ છે, શ્રીકાળ એટલે ભૂત ભવિષ્ય ને વર્તમાન ત્રણેય કાળે, એટલે કે અત્યારે પણ અત્યારે હું મનુષ્ય છું એમ લીધા નથી, અત્યારે પણ હું આત્મા તરીકે એકલો ફક્ત માત્ર જ્ઞાનાનંદ સ્વભાવ સિવાય બીજું કાંઈ નથી, એવી જ મારી અત્યારે હયાતી છે, એવી જ મારી અત્યારે મોજૂદગી અને સત્તા છે, એવી જે દ્રષ્ટિ થવી, દ્રષ્ટિ રહેવી, દ્રષ્ટિ નો ગંભીરતા ઘણી છે. દ્રવી દ્રષ્ટિ શું છે એમ પૂછે છે. દ્રવી દ્રષ્ટિ એટલે દ્રષ્ટિનું પરિણમન શું છે, કે દ્રષ્ટિનું પરિણમન એ છે કે જે જેને આધારભૂત કરીને, દ્રષ્ટિ એક સ્વદ્રવ્યને આધારભૂત કરીને, એને જ મુખ્ય રાખીને પછી એ અનુસાર જ્ઞાનમાં મુખ્ય થાય છે. મુખ્ય તો જ્ઞાનમાં થાય છે, દ્રષ્ટિ તો એકને સ્વીકારે છે. એટલે દ્રષ્ટિમાં શ્રદ્ધાનમાં એને સ્વીકારીને અને એ સિવાય બીજું કાંઈ પણ નહીં સ્વીકારીને એમ છે. જે કાંઈ પરિણમનનું પ્રવર્તવું થાય, વર્તવું થાય, એને દ્રવ્ય દ્રષ્ટિ કહેવામાં આવે છે. માણસનું શું કહેતા કોઈ અભિપ્રાય રાખે છે, દ્રષ્ટિ અનુસાર અભિપ્રાય હોય છે. દ્રષ્ટિ અનુસાર અભિપ્રાય હોય છે એનો અર્થ શું છે કે ગમે તેટલી વાત કરે, પોતાના અભિપ્રાયથી વિરુદ્ધ વાત કરે, તો પણ જ્યાં એની દ્રષ્ટિ છે ત્યાં એને સરવાળે જોક લેવો છે. એ પ્રયોજન સ્વીકારવું છે. કુછ જ્ઞાન ચાલે, જ્ઞાનનો એવો સ્વભાવ છે, એવો ધર્મ છે, સ્વભાવ એટલે એનો ધર્મ, કે જેવું શ્રદ્ધાનો હોય એને જ્ઞાન અનુસરે, બીજી રીતે જ્ઞાન અનુસરે નહીં. દ્રષ્ટાંતલી સ્થૂળ વેપારી તરીકે આપણે વેપાર કરીએ છીએ, તો આપણી ત્યાં પૈસા રૂપી દ્રવ્ય દ્રષ્ટિ છે, પૈસાને દ્રવ્ય કહેવાય છે. તો ત્યાં જે આપણો દ્રષ્ટિકોણ છે એ દ્રષ્ટિકોણને ક્યાંય હાનિ ન થાય એવું આપણું બધું સળંગ જેટલું કોઈ ડીલિંગ હોય છે, એને ડીલિંગ કહેવાય છે ને, જેટલો કોઈ વ્યવહાર, જેટલો કોઈ વેપાર સંબંધી વ્યવહાર કરવામાં આવે, એ તમામ વ્યવહાર પૈસાને મુખ્ય રાખીને, પૈસાને દ્રષ્ટિમાં રાખીને, એટલે કે પૈસા મળે, પૈસામાં નુકસાન ન થાય, એ રીતે જ બધો વ્યવહાર કરવામાં આવે. પછી સારું ગ્રાહક આવે ને પાંચ પછીનો ખર્ચો કરવો પડે તો પણ દ્રવ્ય દ્રષ્ટિ સુધી આ અનુભવ ગોચર વિશે છે કે નહીં. એમ 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 દ્રવ્યને, ત્રિકાળી શુદ્ધ દ્રવ્યને, પોતાના આનંદ ગુણના નિધાનને દ્રષ્ટિમાં રાખીને જે કાંઈ જ્ઞાનીનું પ્રવર્તન તે પ્રવર્તન છે. પછી એને આશ્રવ ભાવ થાય, બંધભાવ થાય, નિદ્રા ભાવ થાય કે મોક્ષ ભાવ થાય, એ બધા પરિણામમાં ભાવ થાય, તો પણ દ્રવ્ય દ્રષ્ટિ છૂટીને એકે ભાવ થતો નથી. એનું નામ દ્રવ્ય દ્રષ્ટિ છે, એ પાયાની ચીજ છે. એટલા માટે દંશન મૂળો ધમ્મો એમ કહેવામાં આવે છે, એ પાયા મારીએ છે, મૂળ મારીએ છે. અને જેટલા કોઈ પરિણામ છે એ દ્રવ્ય દ્રષ્ટિને વિરુદ્ધ જઈને કોઈ કરવામાં આવતા નથી, એને પોષણ મળે તે રીતે કરવામાં આવે એવો પ્રકાર હોય છે. એટલે તો સમયસારની પીરની ગાથામાં એ પ્રકાર લીધો છે જ્ઞાનમાં, કે સમ્યક દર્શન. સમ્યત્વ કોને કહેવું, કે નવ તત્વનું મૂતાર્થના આશ્રયપૂર્વકનું જ્ઞાન એને સમ્યત્વ કહેવામાં આવે છે. જાણે તો જ્ઞાન ની પર્યાય છે. ભૂતાર્થી જાણેલ જાણવું તો જ્ઞાન ની પર્યાય છે. એ જ્ઞાન ની પર્યાય સમ્યક સમ્યક ક્યારે છે કે જો ભૂતાર્થી જાણેલ હોય તો. એટલે કે દ્રવ્યને દ્રષ્ટિમાં રાખીને જો આ નવેનું જ્ઞાન કરવામાં આવ્યું હોય તો એ પ્રમાણના વિષયનું જ્ઞાન, જીવનું અજીવનું, પરપદાર્થ તરીકેનું જ્ઞાન ને બાકીના પર્યાયોનું હેયને ઉપાધિના વિભાગ પાડીને જ્ઞાન, આશ્રવ બંધ હે છે, સમનિગ્રહ મોક્ષ ઉપાધિ છે, અથવા પૂર્ણ પાપ આશ્રવ બંધ હે છે અને સમનિગ્રહ મોક્ષ ઉપાધિ છે, એ ક્યારે સમ્યક છે કે જો દ્રવ્યની દ્રષ્ટિ હોય ત્યારે. આ મુદ્દો છે નવમાં સળંગી. ઓલામાં એક સળંગ દેખાય છે કે નહીં? પૈસાનો લાભ થવો એ બધામાં સળંગ રહે છે, ભલે ખર્ચે ત્યારે પણ એ સળંગ રહે છે. એને ખર્ચનારને ખ્યાલ છે કે આ 25 ખર્ચવાની પાછળ 125 આવવાના. તો પણ પ્રયોજન મુખ્ય છે અને પ્રવૃત્તિ ગૌણ છે. દુકાને બેઠો હોય છોકરો હજી શીખતો હોય, એ બાપાને કદાચ ટકોર કરે કે બાપુજી આપ આટલો બધો ખર્ચો કરો ખાનગીમાં, પણ આપણે રડવા બેઠા છીએ કે આ વાપરવા બેઠા છીએ અહીંયા દુકાને, તને ખબર પડે આ ગ્રાહકમાં શું કષ્ટ છે, એના કષ્ટની તને ખબર પડે નહીં. મુખ્ય છે એમ પડ્યું હોય, વેપાર ભલે બીજો ચાલે ઉપયોગ ને ત્યાં મુખ્યતા નથી. એમ દ્રષ્ટિ, દ્રષ્ટિ એટલે એનો સ્વીકાર છે, એમાં વિશ્વાસ છે, એમાં શ્રદ્ધા છે કે આ જ લાભનું કારણ છે, બીજું કઈ લાભનું કારણ નથી. એટલે એનો આશ્રય નો છૂટવો, દ્રવ્યનો આશ્રય તે દ્રવ્ય દ્રષ્ટિ છે. ખરેખર તો દ્રવ્યનો આશ્રય ક્યારેય ન છૂટવો તે દ્રવ્ય દ્રષ્ટિ છે. પછી આશ્રય દર્શનમાં પણ થાય છે, જ્ઞાનમાં થાય છે, ચારિત્રમાં થાય છે, આનંદ આવેલી વગેરેમાં પણ થાય છે. એ દ્રષ્ટિને ઓળખું છું. દ્રષ્ટિ એટલે શું? અહીંયા પ્રશ્ન તો એ ચાલે છે કે આ દ્રવ્ય દ્રષ્ટિ શું શું છે, પ્રશ્ન એટલો છે. એટલા માટે દ્રષ્ટાંત આપ્યો કે જ્યાંથી નજર ખસે નહીં એનું નામ દ્રષ્ટિ છે. નજર એટલે આ આંખની નજર
નહીં,
એ ભલે અત્યારે આમ કહે પણ એની નજર ક્યાં પડી છે એની મને ખબર છે, એનો અભિપ્રાય ક્યાં છે એની મને ખબર છે. અભિપ્રાય વિજ્ઞાનમાં જાય છે. આ તો એનું શ્રદ્ધાન શું છે. માણસ નથી કહેતા કે તમે ગમે તેટલું મનાવો પણ તે માનશે નહીં, કેમ કે એને જે માન્યું છે એ છોડતો નથી. બીજું દ્રષ્ટાંત લઈ લો કે આચાર્યો, જ્ઞાનીઓ, તીર્થંકરો, સત્શાસ્ત્રો પુકારી પુકારીને કહે છે કે ભાઈ તારું સુખ પૂદગળ આદિ પદાર્થોમાં નથી. છતાં એને પોતાને માનવું એ બીજો વિષય છે. વિચારથી તો એમ કે બરાબર છે, પૂદગળ તો જળ છે અને જળ પદાર્થમાં તો ક્યાંય સુખ હોઈ શકે નહીં, કેમ કે તો અચેતન પદાર્થ છે. છતાં એને પરપદાર્થમાં સુખની જે માન્યતા છે એમાં પરપદાર્થની દ્રષ્ટિ રહેલી, એ પરદ્રષ્ટિ છે. પરદ્રવ્યની જે દ્રષ્ટિ છે એ જ્યાં સુધી ન છૂટે ત્યાં સુધી એનું સમજણવાળું જ્ઞાન એ દ્રષ્ટિથી વિરુદ્ધ છે કે પરદ્રવ્યમાં સુખ નથી, એ કાર્યકારી થતો નથી. એ જેવી રીતે પરદ્રષ્ટિ છે એ પોતે હવે પોતાના અનુભવથી વિચારી લેવું જોઈએ. આમાં શું આ દ્રષ્ટાંત એટલા માટે દીધો કે પ્રેક્ટિકલી પોતે પોતાના અનુભવથી પરદ્રષ્ટિ તે શું છે એમ સમજી શકે. એમ જયારે સ્વદ્રવની દ્રષ્ટિ થાય કે સ્વરૂપમાં જ સુખ છે, હું પરિપૂર્ણ સુખનો સાગર છું, અનંત આનંદ સ્વરૂપ છું, એવી દ્રષ્ટિ થવી એટલે એવો સ્વીકાર થવો, એવું શ્રદ્ધાન થઈ જવું કે આમ જ છે, એને પરદ્રવ્યના સંયોગના વ્યવહારમાં એને સુખ બુદ્ધિ થાય નહીં એમ છે. જેમ પેલામાં દુઃખ બુદ્ધિ થતી નથી અથવા સુખના અભાવની બુદ્ધિ થતી નથી, ભલે વિચારે છે એમ તત્શાસ્ત્રને સાંભળીને એમ વિચારે છે કે પરદ્રવ્યમાં સુખ નથી, છતાં દ્રષ્ટિ જો પરદ્રવ્યની છે તો એનું શ્રદ્ધાન છે, એનો સ્વીકાર છે, એવો છે કે મનાયા છે. એટલે ઓલો વિચાર કામયાબ થતો નથી, નકામો જાય છે ને, ઉપયોગ નકામો જાય છે. આત્મામાં સુખ છે, આત્મામાં આનંદ સુખ છે, એ વિચાર નકામો જાય છે. એમ જો એને સ્વરૂપની દ્રષ્ટિ થાય, દ્રવ્યની દ્રષ્ટિ થાય, એટલે સ્વદ્રવ્યમાં જ અનંત આનંદ છે એવું શ્રદ્ધાન થાય, તો એ દ્રષ્ટિમાં પરની અનુકૂળતા પ્રતિકૂળતાનો વિકલ્પ આવે. પણ સુખ બુદ્ધિ થતી વિકલ્પ આવે, આનંદ ફાવે એમ કે એમ કે આપ અત્યારે ફરવાનું ખાશો તો આવી નહીં ફાવે અત્યારે એમ કે શું કે એમ કે ને એ નહીં ફાવે અત્યારે તે નહીં ફાવે એટલે એને અહીંયા પ્રતિકૂળતામાં દુઃખ બુદ્ધિ છે અને અનુકૂળતામાં એના બધું સુખ બુદ્ધિ છે એમ છે નહીં. એને દ્રવ્ય દ્રષ્ટિ છે, એને તો દ્રવ્યની દ્રષ્ટિ છે, એ તો સજ્જડ દ્રષ્ટિ છે કે જેને સ્વીકારે છે એની સાથે એને ભેદ રહેતો નથી, અભેદ થઈ જાય છે. એવી દ્રવ્ય દ્રષ્ટિનું જે અભેદ પરિણમન છે એ શું ચીજ છે એમ અહીંયા પૂછવા માગે છે. એ શું પ્રકાર છે દ્રવ્ય દ્રષ્ટિ, તે શું એવો પ્રશ્ન થયો. સારો પ્રશ્ન થશે ને, એનું આખું જીવન એના ઉપર છે. જીવની ક્યાં દ્રષ્ટિ પડી છે એના ઉપર જીવનું આખું જીવન એ તો પરિણમન છે. એટલે તો કે છે પુકારી પુકારીને, એક વખત દ્રવ્ય દ્રષ્ટિ ગમે તેમ કરીને સૂત્ર તો એ છે ને, દ્રવ્ય દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ, એટલે કે સાચી દ્રષ્ટિ, પોતાના સ્વદ્રવ્યમાં સુખ છે એ એક જ સાચી દ્રષ્ટિ છે. દ્રવ્ય દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ, કેલેન્ડરમાં છે દ્રવ્ય દ્રષ્ટિ કે સમ્યક દ્રષ્ટિ. પછી એ વેપાર કરે છે એ જીવ, એ રાજ કરે છે, એ મજૂરી કરે છે કે નોકરી કરે છે, એ કાંઈ ગણતરીમાં લેવાતું નથી. એ મનુષ્ય છે, એ પિરિયન છે, ગધેડો હોય, સમની પંચેન્દ્રિય જાણે છે. સમ્યક દર્શન દ્રવ્ય દ્રષ્ટિ થવાનો તેને અધિકાર છે. નામે ગધેડો છે, આત્માએ ગધેડો કોઈ નથી એમ છે. પછી નારકી હોય, સાતમી નારકીનો નારકી હોય, ગમે તે હોય, એ કાંઈ જોવાતો નથી. સમ્યક દ્રષ્ટિ છે તો કહે છે કે ધની છે. કેટલી જગ્યાએ શાસ્ત્રોમાં એવું વિશે લીધું છે, સમ્યક દ્રષ્ટિ આવો હોય છે એને એને નમસ્કાર કરીએ, સમ્યક દ્રષ્ટિ આવો હોય છે એને એને નમસ્કાર કરીએ. આ બનાસ કદાચ શાંત દશા નથી પહેચાન કરે કર જોડી જનાર એને અનંત શાંતિ ના પિંડ ને શ્રદ્ધામાં સ્વીકાર્યો એના શ્રદ્ધાનમાં અનંત શાંતિના સ્વરૂપ દ્રવ્યને ઝીલ્યો એની દ્રષ્ટિ થઈ ગઈ એટલે એને હવે છોડતો નથી. એવા અનંત શાંતિ સ્વરૂપ સ્વદ્રવ્યની જ્યાં દ્રષ્ટિ થઈ ગઈ એટલે દ્રષ્ટિમાંથી છૂટતો નથી. બસ એની શાંતિ જોઈને એની દશા જોઈને અમને તો નમસ્કાર કરવાનું મન થાય, અમારું હૃદય નમી પડે છે એમ કે છે. ઓહો હો, અને આખા સિદ્ધ પદને પકડી શ્રદ્ધામાં એ એમ શ્લોક છે સંસ્કૃતમાં કે જ્ઞાનીને કેવી રીતે ઓળખવા કે એની દ્રષ્ટિ ક્યાં પડી છે એ જો તને ઓળખતા આવડે તો તું જ્ઞાનીને ઓળખી દઈશ, નહીતર તો બાહ્ય એની બાહ્ય પ્રવૃત્તિથી બાળકોની માફક બાહ્ય પ્રવૃત્તિ જોવાની તારી અજ્ઞાનની સ્થિતિ રહેશે. બાલાનામ પશ્યંતિ લિંગાહાય, પાર કરે છે, મજૂરી કરે છે, નોકરી કરે છે, શ્રીમંત છે, ગરીબ છે, રોગી છે, કુરૂપ છે, સુરૂપ છે, શું છે, કેવો છે, હું બાહ્ય ચિહ્ન જોઉં તે અજ્ઞાનીઓનું બાળકોનું કામ છે. એટલે બાળકોને કાંઈ લાંબી ખબર પડે નહીં, એ બાળક જેવા છે. તત્વદ્રષ્ટિવાળા છે તો સામાજિકની દ્રષ્ટિ શ્રદ્ધાનમાં શેનો સ્વીકાર છે, કેમ કે સ્વીકાર હોય એટલું જ એને માટે સર્વસ્વ છે, બાકી એવું કાંઈ સ્વીકારતા નથી, કાંઈ માનતા નથી ને કાંઈ સ્વીકારતા નથી, એક જ ચીજને માને છે એનો અર્થ. એવી જે દ્રષ્ટિ એને દ્રવ દ્રષ્ટિ અથવા સમય દ્રષ્ટિ કહેવામાં આવે છે. પછી એનો વિસ્તાર સમજાવવા માટે અવિનાભાવી પરિણામો કેવા હોય છે બીજા ગુણના પણ, જ્યારે દ્રવ દ્રષ્ટિનું પરિણમન હોય સમય દ્રષ્ટિને ત્યારે એ સમય દ્રષ્ટિને તદનુસાર બીજા પણ અવિનાભાવી જ્ઞાન આનંદ આદિના પરિણામ કેવા કેવા થાય, કેવા કેવા પ્રકારે હોય એ દ્વારા એની વિશે સમજણ આપવામાં આવે. અહીંયા ઉત્તરમાં શું કહે છે, હું તો જનરલ વાત કરી આપણે, સાત તત્વોને યથાર્થ જાણીને સમસ્ત પરપદાર્થ અને શુભ શુભ આશ્રવાદી વિકારી ભાવ તથા સંવરાદી અવિકારી ભાવો તેનાથી પણ પૃથક જ્ઞાનાનંદ સ્વભાવી ત્રિકાળી ધ્રુવ આત્મતત્વ દ્રષ્ટિનો વિષય છે. શું કહ્યું, દ્રષ્ટિનો વિષય પહેલા સ્થાપ્યો પછી દ્રષ્ટિ કેવી રીતે પ્રગટે છે એ વિષય છે. દ્રષ્ટિનો વિષય એવો છે કે જેટલા કોઈ પરપદાર્થ છે એનાથી તો એ ભિન્ન છે, પણ વર્તમાન અવસ્થામાં પુણ્ય પાપ એટલે આશ્રવ બંધ અને સંવર નિદ્રા મોક્ષ જેટલી કોઈ પ્રકારની અવસ્થા થાય છે એ સિવાય કોઈ અવસ્થાનો કોઈ ભેદ વિદો છે અને તમામ ભેદો આની અંદર આવી જાય છે. એટલે જેટલી કોઈ પર્યાયો છે તેનાથી પણ પૃથક કેમ કે વિશેષ ભાવો છે, અને આત્મા જે દ્રષ્ટિનો વિષય છે એ સામાન્ય સ્વરૂપ છે, એ શક્તિનું સામર્થ્યનું સ્વરૂપ છે, એ વ્યક્તિનું સ્વરૂપ છે નહીં. એ શક્તિનું સ્વરૂપ છે જે ત્રિકાળી ધ્રુવ જ્ઞાનાનંદ સ્વભાવી એમ કયો અને આ બધા વિકારી અને અવિકારી ભાવોથી પૃથક એમ કયો, તો વિકારી અને અવિકારી ભાવો છે તો વિશેષ પર્યાયો છે, પરિણામો છે, વ્યક્તિ છે, અને જે દ્રષ્ટિનો વિષય ત્રિકાળી ધ્રુવ જ્ઞાનાનંદ સ્વભાવી છે એ શક્તિનું સ્વરૂપ છે, વ્યક્તિનું સ્વરૂપ નથી. એવું જે આત્મ તત્વ છે, એટલે વસ્તુનું જે સત્વ છે, સ્વભાવ છે, તે જ દ્રષ્ટિનો વિષય છે. અર્ક કાઢે છે કે નહીં? કોઈ પણ વનસ્પતિનો અર્ક કાઢે છે. અર્ક એટલે એનું સત્વ. આદુનો રસ કાઢે છે તો આદુનો રસ કાઢે છે એમાં શું કરે છે કે આદુને વાટીને કૂચા છે એ કાઢી નાખે છે. કૂચામાં કઈ કસો તો નથી, અને એનો જે રસ છે એ એનું સત્વ છે. આ ફુદીનાનો અર્ક કાઢે છે, એનું જે સત્વ છે એનો સ્વભાવ છે, એમાં એનો રસ પીડ્યો છે, એમાં એનું સામર્થ્ય પીડ્યું છે, એ એની શક્તિ છે. એ તો ખૂબ દ્રષ્ટાંત છે, એ પણ એક પર્યાય છે. એનો અર્ક છે પણ એક પર્યાય છે. અહીંયા મોક્ષ પર્યાય એમ લઈ શકાય, પણ આ તો વસ્તુનું જે શક્તિરૂપ સ્વરૂપ, સામાન્ય સ્વરૂપ, ત્રિકાળ સ્વરૂપ, એકરૂપ રહેતું, સર્વકાળે એકરૂપ રહેતું જે સ્વરૂપ છે, તે દ્રષ્ટિનો વિષય છે. એટલે કે એ દ્રષ્ટિમાં લેવા યોગ્ય છે, એનો સ્વીકાર કરવા યોગ્ય છે, એ પોતા સ્વરૂપે એમ અંગીકાર કરવા યોગ્ય છે, પોતાનું સ્વરૂપ છે એમ માનવા જેવું છે, અને પોતાના સ્વરૂપમાં એ સિવાય બીજું કાંઈ નથી એમ માનવા જેવું છે, એમ અચકી નાખતી છે. માનવું એના ઉપર બધો આધાર છે. માણસ નથી કહેતો તમે કોને માનો છો. અહીંયા કે છે કે અમે જૈનો તો અમારા આત્માને માનીએ છીએ. લોકો એમ પૂછે તમે જૈનો એટલે તીર્થન કરોને માનો, અમે ફલાણા એટલે અમારા દેવને માનીએ. એ માનીએ એટલે એ તીર્થંકરો એમ કે છે કે ભાઈ તારું સ્વરૂપ ત્રિકાળી દ્રવ સામાન છે, એ તારું સ્વરૂપ છે એમ એ કહે છે, એનો સ્વીકાર કરે ત્યારે એને માન્યા એમ વ્યવહારે કહેવામાં આવે. એ તો વ્યવહારની વાત છે. નિશ્ચયથી જૈનો તો પોતાના નિજ સ્વરૂપને માને છે અને બીજાને માનતા ના નિશ્ચય છે. આપન પ્રવચન સ્વીકાર, જીન પ્રવચન તો એમ કહે છે કે નિશ્ચયથી તો તું જ તારો દેહ છો, તું જ તારું સર્વસ્વ છો. તારું સર્વસ્વ એટલે તારી અનંત ગુણ સંપન્ન એવી સંપત્તિ, એ તારા પોતામાં તું એ સ્વરૂપે તું છો, એ સિવાય બીજું કાંઈ તો નથી, એવો દ્રષ્ટિનો વિષય છે. જ્ઞાનાનંદ સ્વભાવી જ્ઞાન અને આનંદ, અનંત 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 જ્ઞાન, કેટલું જ્ઞાન કે જેનો કોઈ છેડો નથી એટલું જ્ઞાન. અનંત અનંત આનંદ, કેટલો આનંદ કે જેનો કોઈ પાર નથી, અપાર જ્ઞાન જેમાં સ્વભાવ સ્વરૂપે ભર્યો છે, પર્યાય સ્વરૂપે નહીં પણ સ્વભાવ સ્વરૂપે રહ્યો છે અને સ્વભાવ સ્વરૂપે કાયમ રહે છે. અનંતકાળ પહેલા પણ એવો જ રહેલો હતો, અત્યારે પણ એવો છે, અને વર્તમાનમાં પણ ભવિષ્યમાં પણ એવો જ રહેશે. એની વર્તમાનમાં હું આવો જ છું એવી જે દ્રષ્ટિ થવી, એનો સ્વીકાર થવો, એને શ્રદ્ધામાં લેવું કે આ જ છું ને આ સિવાય હું કાંઈ નથી, હું આવો જ્ઞાનાનંદ સ્વભાવી આત્મા છું, એવો જે શ્રદ્ધાનમાં સ્વીકાર, એવી જે નિજ સ્વરૂપની પ્રતીતિ, એને દ્રષ્ટિ કહેવામાં આવે છે. એમ દ્રષ્ટિ છે. દ્રષ્ટિ શું ચીજ છે પ્રશ્ન છે ને? એ આ દ્રષ્ટિની અપેક્ષા એ કથન કરતા પર વિકાર અને ભેદને પણ ગૌણ કરીને માત્ર ત્રિકાળી જ્ઞાન સ્વભાવને આત્મા કહેવામાં આવે છે. દ્વૈત દ્રષ્ટિની અપેક્ષા એ તો પર પદાર્થથી તો એને ભિન્ન ગણવામાં આવે છે, વિકારથી પણ એને ભિન્ન જોવામાં આવે છે, અને એમાં ને એમાં રહેલા જે ભેદો છે એને પણ ગૌણ કરવામાં આવે છે. બધું જ ગૌણ કરવામાં આવે છે. શરીર પર છે એનો સંયોગ ગૌણ કરવામાં આવે છે. શરીર આશ્રિત થતી વિકારી પર્યાયો છે એને ભાન ગૌણ કરવામાં આવે છે. અને એમાં ને એમાં રહેલા જે એક એક ગુણના સ્વભાવ ભેદ છે એને પણ ગૌણ કરવામાં આવે છે. એમ કરીને શું કહ્યું કે અભેદ વસ્તુ છે એ દ્રષ્ટિના વિષયમાં અભેદપણે સ્વીકારવામાં આવે છે. વિશેષ વાત શું છે એમાં કે જ્ઞાનાનંદ સ્વભાવ એમ કહ્યો. બ્રહ્મને શું કહ્યું કે જ્ઞાનાનંદ સ્વભાવ, તો જ્ઞાન આનંદ એવા ભેદ થયા ને એને નથી, દ્રષ્ટિમાં એવા ભેદ ઉઠતા નથી. જ્ઞાનમાં ભલે જણાય છે કે મારામાં જ્ઞાન છે, આનંદ છે, દર્શન છે, વસ્તુત્વ પ્રભુત્વ પ્રકાશત્વ આદિ અનેક અનેક શક્તિઓ છે, તો પણ દ્રષ્ટિમાં એના ભેદ પડતા એવી દ્રવ દ્રષ્ટિ હોય છે. દ્રવ દ્રષ્ટિ શું છે એ પ્રકરણ ચાલે છે ને કે દ્રવ દ્રષ્ટિ નું પરિણમન એવું હોય છે કે જે અનંત ગુણના એક રસને અભેદ રસને અભેદપણે સ્વીકારે છે અને એમાં જ્ઞાનમાં ભેદો જણાય છે તો પણ દ્રષ્ટિમાં એવા ભેદો પડતા નથી એવું પ્રકાર છે. અથવા કોઈ એમ કે મારી પાસે 1 કરોડ છે, તો 1 કરોડ એટલે 100 લાખ, અને 1 લાખ એટલે 100 હજાર, અને 1 હજાર એટલે 100 દસકા, એવું કઈ ગણવું પડતું નથી. એવું કઈ ગણવું પડતું નથી. 300 આવે એમાં 1 કરોડ મૂકે તો પછી નીચે પિતા ભેદમાં જઈએ તો આવે છે દશાંશ પદ્ધતિ. પણ 1 કરોડ કહેતા એક સાથે એનું સામાન્ય જ્ઞાન થઈ જાય છે. આત્મા એમ કહેતા આમ તો આત્મા એક ભેદ થઈ જાય છે, કેમ કે અનંત ગુણનું આત્મીયપણું, અનંત ગુણનું એકપણું તે આત્મા આત્મીયપણું થઈ ગયું ને. પછી અમારા આત્મીયતા બહુ છે એટલે જરાય જુદાઈ નથી, બે વચ્ચે જુદારો ન ગણે ત્યારે આત્મીયતા કહેવામાં આવે. પછી એવું અનંત ગુણનું આત્મભાવ, અનંત ગુણનો આત્મભાવ તે આત્મા છે. અનંત ગુણનો આત્મભાવ એક ભાવ તેને આત્મા કહેવામાં આવે છે. એવો જ એવો આત્મભાવ એક ભેદ થયો, દ્રષ્ટિના વિષયમાં એવો ભેદ પડતો નથી. એવો અભેદનો ભેદ પડ્યો એ તો અનંત ગુણનો આત્મભાવ એવો અભેદનો એ ભેદ થયો, એવો ભેદ પણ દ્રષ્ટિમાં પડતો. પણ કહેવામાં ભેદ કે ભેદ સિવાય કહી શકાતો નથી, કહેવામાં ભેદ પડે છે. એટલે એના વાચને પકડવું ને વચનને પકડવું નહીં એમ તાત્પર્ય છે. એટલે આ દ્રષ્ટિની અપેક્ષા એ કથન કરતા પર વિકારને ભેદને પણ ગૌણ કરીને માત્ર ત્રૈકાળિક જ્ઞાન સ્વભાવને આત્મા કહેવામાં આવે છે. જ્ઞાન સ્વભાવે ભેદ થઈ જાય છે, ત્રિકાળિક પણ ભેદ થઈ જાય છે, એકકાળિક પણ ભેદ થઈ જાય છે, આત્મા પણ ભેદ થઈ જાય છે. પણ કહેવામાં એવા બધા ભેદો પડે છે, વસ્તુતાએ દ્રષ્ટિના વિષયમાં ક્યાંય ભેદ છે એ અનિર્વચનીય, જેને ભાષા ગોચર કરી શકાય નહીં એવો દ્રષ્ટિનો વિષય છે ને એવી દ્રષ્ટિ છે. દ્રષ્ટિ એવી છે કે જેવી વસ્તુ એવી દ્રષ્ટિ, સદાકાર વસ્તુ અને વસ્તુની દ્રષ્ટિના ભાવમાં આકારે કાંઈ ફેર છે, ભાવાકાર બંને ના એવી છે એવી દ્રષ્ટિ. દ્રષ્ટિ શું એમ વિષય ચાલે છે ને એવી દ્રષ્ટિ છે. તે પછી જુઓ ને આ વેપારનો દ્રષ્ટાંત એમાં લાગુ પડશે. માણસ ગમે એટલો વ્યવહાર કરે છે, માલ ખરીદવાનો, માલ વેચવાનો, અને નામનું હિસાબ કિતાબ લખે, ગમે તે કરે અને બધી વ્યવસ્થા સંભાળે, તો એ વ્યવહાર જેટલો કાંઈ સંભાળે છે એમાં વ્યવહારને યોગ્ય વ્યવહારની સાવધાની હોવા છતાં પૈસા સંબંધીની જે દ્રષ્ટિ છે એ નિર્વિકલ્પ થઈને કામ કરી રહી, દ્રષ્ટિ નિર્વિકલ્પ છે, નિર્ભેદ છે, એમાં કઈ વિકલ્પ ઉઠાવવો પડતો નથી. મારે રડવું છે ને ખોવું નથી એનો વિચાર કરવો પડતો નથી, એ દ્રષ્ટિ થઈ ગઈ છે. બધા જ વ્યવહારમાં એ દ્રષ્ટિ થઈ ગઈ છે. એમ જે આત્મામાં દ્રષ્ટિનું પરિણમન છે, શ્રદ્ધાનું જે પરિણમન છે, એ આત્માને વિષય કરે છે, આવા ત્રિકાળી સ્વરૂપને વિષય કરે છે, ત્યારે એ દ્રષ્ટિના પરિણમનમાં કદી વિકલ્પની ઉત્પત્તિ હોતી નથી. જ્ઞાન ભલે ગમે એટલો વિચાર કરે પણ દ્રષ્ટિ પોતાના સ્વભાવપણે પ્રવર્તે છે, દ્રષ્ટિ પોતાના સ્વભાવે પ્રવર્તશે, જ્ઞાનના સ્વભાવે દ્રષ્ટિ પ્રવર્તશે, એવું એનું કાર્ય છે. માત્ર ત્રિકાળી જ્ઞાન સ્વભાવને આત્મા કહેવામાં આવે છે અને તેના આશ્રયથી જ ધર્મ એટલે સમર અને નિદ્રા પ્રગટે છે. તેના આશ્રયથી એટલે આવા આત્મ સ્વભાવને દ્રષ્ટિમાં લેતા સમર અને નિદ્રા પ્રગટે છે. એવા આત્માની દ્રષ્ટિ કરતા એને સ્વીકારતા, પોતાપણે સ્વીકારતા, પોતાપણે એમાં પોતેને બીજું કોઈ દે નથી, અભેદ પોતા રૂપ કરતા જ્ઞાન પણ એને અનુસરવા લાગે છે, ચારિત્રાદિ ગુણો પણ એને અનુસરવા લાગે છે, અનંત ગુણ છે એ એને અનુસરવા લાગે છે. જ્યાં પોતાનો ભગવાન પોતાની દ્રષ્ટિમાં આવે છે કે હું ભગવાન સ્વરૂપ છું, જ્યાં એની દ્રષ્ટિ થઈ ગઈ પછી એને પર્યાયની પામરતા રહેતી નથી, બધું ગૌણ થઈ જાય છે, થોડું હોય છે પણ ગૌણ થઈ જાય છે, એને દ્રષ્ટિ કહેવામાં આવે છે. એ હા ભેદને પણ એ સ્વીકારે નહીં, પર્યાયને સ્વીકારે નહીં, ગુણભેદને સ્વીકારે નહીં. પછી પર્યાયના વિશેષો એવી શુદ્ધિ અશુદ્ધિને સ્વીકારવાનો પ્રશ્ન રહેતો નથી, કે પર્યાયના વિષય અશુદ્ધિનો વિષય હું પરદ્રવ્ય રાગનો વિષય એને પણ સ્વીકારવાનો પ્રશ્ન રહેતો નથી. એ તો એક નિર્વિકલ્પ ચીજ છે કે જે નિર્વિકલ્પ સ્વરૂપ સાથે લપેટ થઈને રહે છે. પ્રશ્ન તો પરમાં પડે છે તો નિર્વિકલ્પ થઈને રહે છે અને સ્વમાં પડે છે તો પણ નિર્વિકલ્પ થઈને રહે છે, એવો જ એનો સ્વભાવ છે. દ્રષ્ટિનો પરિણમવાનો ગુણ જ એવો છે. અનંત ગુણો હોવા છતાં વિશેષતા છે દ્રષ્ટિની, કે અંદરમાં અનંત ગુણો હોવા છતાં વિવિધ પ્રકારના એના સ્વભાવો, દરેક ગુણના સ્વભાવ વિવિધ છે, છતાં દ્રષ્ટિ કાંઈ જોવે નહીં, એ બધાનું એક રૂપ છે એ દ્રષ્ટિમાં આવી જાય છે. અનંતના આનંદ ભેદ પાડવાનું કામ એનું નથી, અનંતના આનંદ ભેદ જોવાનું એનું કામ નથી. સિદ્ધાલયમાં પણ એવી જેવી નિર્વિકલ્પ થઈને અહીંયા સ્વરૂપ થઈ છે, સ્વસ્વરૂપમાં એવી જ ત્યાં વર્તે છે, એમાં કઈ ફેર પડતો. જ્ઞાનમાં ભલે થોડું જણાય, ઘણું જણાય, બધું જણાય, ઉપયોગ સ્વનો થાય, ઉપયોગ પરનો થાય, એ બધાથી નિરપેક્ષ થઈને દ્રષ્ટિ વર્તે. એનું સ્વરૂપ જ એવું છે, એનો સ્વભાવ જ એવો છે કે નિર્વિકલ્પ થઈને વર્તે. અત્યારે પરમા નિર્વિકલ્પ છે અને એ સ્વરૂપનો આશ્રય કરે ત્યારે સ્વરૂપમાં એ નિર્વિકલ્પ રહે છે, બસ એના પરિણામમાં વિકલ્પ ઉત્પન્ન થતો નથી. એનો વિષય ભેદ થતો જ નથી ને ભેદ એનો વિષય રહેતો નથી. ભેદ હોવા છતાં ભેદ વિષય ન થાય તો દ્રષ્ટિ ખોટી કે એમ પણ છે. ભેદ હોવા છતાં ભેદને વિષય કરવાનો દ્રષ્ટિનો સ્વભાવ નથી, એનું સ્વરૂપ એવું છે કે એનો સ્વભાવ નથી, પોતાના સ્વભાવ એ વર્તે છે, એમાં એને કઈ દોષ છે? એકલો સ્વભાવ ને બીજું કાંઈ નહીં. બસ આમ જ્યાં દ્રષ્ટિ થાય એ જ મોક્ષ માર્ગે ચડી જાય છે, એને સમજની જરા પ્રતી જાય છે તો કયું, અને એનો મુખ થયા વિના રહેતો નથી. છતાં દ્રષ્ટિ જેવી બની તે બની, સાદી અનંત એમાં કઈ ફેર પડતો નથી. એમ એ તો કુદરતી થાય છે, દ્રષ્ટિને કોઈ અપેક્ષા નથી, કેમ કે એને તો એકલા દ્રવ્યને સ્વીકાર્યું છે, એમાં સમરની નિર્જરાની કે મોક્ષની અપેક્ષા દ્રષ્ટિ રાખતી નથી. એમની એને સ્વીકાર થાય તો સ્વીકારતી નથી, ન થાય ત્યારે એને પ્રશ્ન નથી કે કેમ થયા નથી. જોયું આમાં શું છે? જયારે ત્રિકાળી પરિપૂર્ણ દ્રવ્યની દ્રષ્ટિ થઈ જાય છે ત્યારે એને મોક્ષ કેમ થયો નથી એનો પ્રશ્ન નથી, એની સમસ્યા નથી, અને થાય ત્યારે એનો એને સ્વીકાર થતો નથી. આવી ચીજ છે, એને દ્રષ્ટિની મસ્તી કહેવામાં આવે છે. દ્રષ્ટિની મસ્તી છે એ કાંઈ નહીં સ્વીકારે. અવસ્થામાં નિગોજપણું હો કે અવસ્થામાં સિદ્ધપણું હો, મને લાભે નથી ને મને નુકસાને નથી, એ દ્રષ્ટિની મસ્તી છે. દ્રષ્ટિ મોક્ષ થાય તો પણ મોક્ષ ને દ્રષ્ટિ સ્વીકારવાની નથી, કેમ કે એ તો જ્યાં પડી ત્યાં પડી, એને જે ચીજ હાથમાં લાગી છે હાથમાં આવી છે એનાથી ઉત્કૃષ્ટ મોક્ષ પણ નથી. એનો અર્થ એમ છે કે જેથી એ મોક્ષ ને સ્વીકારે કે હવે મોક્ષ થઈ ગયો, જીવનો મોક્ષ થયો, સંસાર મચ્યો અને મોક્ષ થયો, એ દ્રષ્ટિની ગણતરીમાં નથી. એને એક ચીજ એવી હાથમાં સ્વદ્રવ આવે છે કે પછી કોઈની ગણતરી રહેતી એવું પરિણામ. જે દ્રષ્ટિની છલાંગ છે એ બીજી ચીજ છે, એ ચોથે ગુણસ્થાને પહેલી છલાંગ મારે છે. એક એવી ચીજ છે કે મોક્ષ માર્ગ અને મોક્ષ જ્ઞાનનો વિષય રહી જાય છે, દ્રષ્ટિનો વિષય થતા નથી. એવી વાત છે. ઓળખવા માટે ત્યાં પ્રયોજન એને ઓળખાવાનું છે, અને ઓળખ્યા વિના દ્રષ્ટિ થશે નહીં. દ્રષ્ટિ કરાવી છે તો ઓળખાણ પૂર્વક દ્રષ્ટિ. આ કઈ અંધશ્રદ્ધાનો વિષય નથી, જાણેલાનું શ્રદ્ધાન છે, નહીં જાણેલાનું શ્રદ્ધાન. સસલાના સિંગડાજી ગધેડાના સિંગડાજી 17-18 ગાથા, એટલે જાણેલાનું દ્રષ્ટાન છે ને. ક્યાંથી જણાય છે કે જ્ઞાન લક્ષણ થી જ્ઞાયક આત્માની ઓળખાણ થાય? જ્યાં એને જ્ઞાયક આત્મા ઓળખો કે અનંત ગુણ નો સાગર આ છે, એ દ્રષ્ટિ પલટો મારે છે, એનો સ્વરૂપ રસ વધે છે. અનુભવ પ્રકાશમાં એક બહુ સરસ વાત છે, કઈ કે તમે થોડો એ વિશે લીધો હતો, બહુ મજા આવી લોકોને. તારા ઉપયોગમાં દર્શન જ્ઞાન સ્વભાવ છે એને તું જો, અવલોકન કર અને એની ચિત્ત પરિણતિ થઈ, એ ચિત્ત પરિણતિથી સ્વભાવને અવલોકીને સ્વરૂપ રસ ઉત્પન્ન થાય. જ્યારે ચિત્ત પરિણતિમાં દર્શન જ્ઞાન સ્વભાવને ઉપયોગ દ્વારમાં ચિંતવવામાં આવે છે ત્યારે તેવી ચિત્ત પરિણતિથી સ્વરૂપ રસ હોય છે. જ્યારે સ્વરૂપ રસ વધે છે ત્યારે અમુક હદે આવતા એની દ્રષ્ટિ આખો પલટો મારી જાય છે, એને સમ્યક દર્શન કહેવામાં આવે. એ દ્રષ્ટિનો વિષય એવો છે કે પુરુષ ક્યાંય પડે એવું નથી. દરેકને પોતપોતાનો સ્વભાવ છે, મહત્વ કોનું વધારે એ પ્રશ્ન નથી, પણ દ્રષ્ટિ છે મૂળ ધર્મ છે. એ એવા પ્રકારમાં જાય છે જેમ ચારિત્ર ખરેખર ધર્મ છે, એમ દ્રષ્ટિ છે તે મૂળ ધર્મ છે. એટલે દરેકને પોતપોતાની કિંમત છે, પોતાના સ્થાનમાં દરેકની પોતાની કિંમત છે, એમ એવી રીતે લેવું જોઈએ. ના, બધું પરિણામ તો અનંત ગુણ નો સાથે. બસો ને 14 ગાથાઓ પર જય શ્રી આચાર્યની સંસ્કૃતિ છે.